प्रवचन नंबर 430 तारीख 70/5/89 54 मिनट नियमसार गाथा 41।
हाजरी दरमियान भारत मां की समर्थ आचार्य जीवन भगवान क्या बताया था, देवना दर्शन पर अपना बच्चे को देने गया था। यहां चक्रवर्ती गुरुदेव का मामा था, चक्रवर्ती ने क्या कहा था उसे गुरुकुल आचार्य આ બધું પ્રત્યક્ષ જોયેલું જાણેલું એના જ્ઞાનમાં આવ્યું એવા ધર્માત્મા જાતિ સુવિધાની જે ચંપાબેન પેન્સી પણ ક્યાં હતા અને ત્યારબાદ વાણીમાં એ બાજુ કે આ ગુરુકુલ આચાર્ય ભગવાનનું શાસન રાજકુમાર ત્યાં ભારતમાં જઈ અને પ્રજોત કરશે એ પણ શું ભગવાનની હેમંદ્ર ભગવાનની વાણી લાગે અને એ પ્રકારે બનાવ બની આપણે બધું નજરે જોયું છે। એટલે સીધો ઉપકાર હેમંદ્ર ભગવાનનો છે, પરોક્ષપણે ઉપકાર આચાર્ય ભગવાનનો છે। એટલે અહીંયા સમોષણની રચના સવારનું જયારે કાળ પાકે છે ત્યારે કોઈને કોઈ જીવને એવો વિકલ્પ પણ પૂછે છે કે સમોસરણની આપણે રચના એ કરીએ તો કેમ। એક દિવસની વાત છે, મરુભી મુનજીભાઈ એના સેક્રેટરી એવો શ્રી મને બોલાવ્યો કે લાલચંદભાઈ મારી ભાવના તો સમોસરણને બનાવવાની છે, એ બહુ ઉત્તમ ભાવના છે। એ વખત તો હું સસ્તાઈ નો હતો, એ સરસ પહેલાનો બહુ સસ્તો હતો અને મેં મારા દીકરાઓને એની વાત કરી નથી, કોઈને પૂછ્યું નથી, એની તમે વાત કરું મારી 37,000 રૂપિયામાં વાપરવાની છે। બહુ સારું યોગાન જો હતો એ સમોસરણ બનવાનું હતું ત્યારે કોઈને કોઈ એવો વિકલ્પ કોઈને ઉઠે એને કરતા નથી મોદીભાઈ, પણ એ પ્રકારે બનાવ બની જાય છે। સાથે સાથે સમોસરની સાથે માનસમ પણ હોય તો એ માનસમનો વિચાર પણ આવેલો પ્રભુભાઈ ગયાને અત્યારે આપણી હાજર નથી ઉપસ્થિતિ નથી અને એમાં ખર્ચ પણ વધારે હોય કે એનું શું કરવું બધી ચર્ચા ચાલતા ચાલતા બાબુજી ગીતા હતા મોહનભાઈ વખતે તેમાં ચર્ચા થઈ અને એમને કહ્યું કે અમે 1,00,000 રૂપિયા મારે ઘેરે આવ્યા શાંતાબેન ગયા કે ભાઈ અમારે માનસમ બી બનાવવા ભાવ જાગ્યો છે, બહુ સારી વાત છે, ખર્ચ તેમાં વધારે હશે તો કે આ ખુશે કે અમે 1,00,000 રૂપિયા એમાં કરતા ઘેરા બધી કહી ગયા એ પછી વધારે આગળ વાત વધી અનુભવ શરૂ થયો અને કુદરતી બનાવ તો વધી ગયો 25 વર્ષ પહેલા। રાજકોટમાં બધા યુનિટો એક પછી એક એવા આવ્યા અને માનસમ બનાવવામાં તો એ પ્રભુભાઈ અને એના ત્રિધોરભાઈ બે મુખ્ય હતા, એની તબિયત બરાબર નહોતી, બ્લડ પ્રેશર ઓછું થતા પડે ત્યાં જયપુર ને મકરાણા ગયા હતા, આ બે જણાઓ ત્યાં સુવા વિશ્વાની અગવડતા જન્માની અગવડતા શ્રીમંત માણસ આ બે ગર્ભ શ્રીમંત પણ ધર્મ ભાવના લાગે ત્યાં કોઈ અગવડતા આગળ ના લાગે આ બનાવ બન્યું હતું। હવે સમોસરણ જે રચના થાય છે એ શું છે આ તો અહીંયા બનાવ બન્યું કરી સમોસરણની રચના તો એવી રીતે થઈ છે કે તીર્થંકર ભગવાન જન્મ ત્યારે થાય છે, દ્રવ્ય એ અનાદિ અનંત મંગળ દ્રવ્ય હોય છે, કોઈ એમ કે મારે તીર્થંકર થવું છે તો એમ થઈ શકાતું નથી, और ये द्रव्य पोते द्रव्य मंगल ग्रह तीर्थंकर हो काल क्रमे तीर्थंकर की पर्याय तीर्थंकर जन्म था कर्म कल्याण जन्म कल्याण सत्कल्याण कल्याण પાંચ પ્રકારના કલ્યાણ થાય જેવો એ કલ્યાણ કરવા આવે છે ભગવાન મહાવીર તીર્થંકર થવાના હતા પણ 66 દિવસ સુધી વાણી ખરી અહીંયા ભારતમાં 24 તીર્થંકર થાય 22 ક્ષેત્રમાં અત્યારે 20 તીર્થંકર બિરાજમાન છે શ્રીમંત્ર ભગવાન આદિ આત્મા તો શાશ્વત છે પણ નામ પણ એના શાશ્વત છે અને એક એક તીર્થંકર ને 84 ગણતર હોય છે અત્યારે છે ત્યાં એ સમોસરની રચના પણ ક્યાંય ઢીલદાર નહીં કોઈ ઢીલદાર ગણતર નહોતો 66 દિવસ સુધી વાણીને કરી વ્યવધાન થઈ ગયું ભગવાન મહાવીરને એમાં ઇન્દ્રાસન ગુરુયુગ શું છે અધિજ્ઞાન લીધું કે કોઈ દિલદાર નથી કેમ કે ગંધર સિવાય તીર્થંકરની વાણી ઢીલવાની શક્તિ કોઈમાં હોતી નથી જેમ સિંહણનું દૂધ પાટીના વાસણમાં ટકે નહીં સોનાનું વાસણ એને એમ ગંધરનું દ્રવ્ય પણ કોઈ જુદા પ્રકારના સૂક્ષ્મ વિશિષ્ટ પ્રકારનો એને હોય છે કુદરતી ગણધર કોઈ નહીં ગિરનાર અસિજ્ઞાન લીધું કાયદર બુદ્ધિ છે એની પાસે ગયા એ નવ તત્વનું સ્વરૂપ મારે સમજવું છે એ મને સમજાવો આ તારા ગુરુ કોણ છે કે મારા ગુરુ એક મારી છે એની પાસેથી મેં વાત સાંભળી છે ને આપણે પૂછું છું ચાલતા ગુરુ પાસે ગુરુને જેટલી વાત કરે અને એટલું ધ્યાન વળતું મને બની ગયો નહીં જ્યાં માન સમજવે છે ત્યાં માન બધું બળી ગયું માન ગયું એટલે વિખ્યાત અનંતારૂ મંદિરનો ઘસાય માન ઘસાય ગળવા મળ્યો મને આમ ત્યાં જોયા ત્યાં સભ્ય પ્રસંગ થયું વાણી ખરી ગયા ગણધર ચાર જ્ઞાનના તરી થઈ ગયા ધોધમાર વાણી કરી હવે બધા જ્ઞાનીઓ ઉપકારી તો છે ચોથા વાળા પાંચમા વાળા છઠ્ઠા સાતમા વાળા સામાન્ય એવી પણ વાણી કરે ઉપકારી તો છે જગતમાં પણ તીર્થંકરનું દ્રવ્ય એના નિમિત્તે તો લાખો કરોડો જીવ સમ્યકને ધર્મને પામે એમાંથી તીર્થના કરનારા તીર્થંકર છે પોતે કરે બીજાને પણ તારે એવી કોઈ યોગદાની યોગ એનામાં યોગ્યતા હોય છે કેમ કે પૂર્વે સર્વત સંસ્થામાં જયારે તીર્થંકરના દ્રવ્યને અનુભવ થાય છે આનંદનો ત્યારે એને એવા વિચારો આવ્યા કરે આ જગતના યોગ સુખ માટે ફાંફા મારે છે બહારમાં સુખ તો અંદર છે અંદર કેમ જોતા નથી આનંદ અંદર ભીડો છે એવા એવા વિચારો એને આવે છે જગત પ્રત્યે નિષ્કાર કરુણાનો ભાવ આવે છે એ કાળે કેવડી શું કેવડીના સમીપે એને તીર્થંકર કર્મની પ્રકૃતિનો બંધ થાય છે અને એરવો ગુણસ્થાન આવે ત્યારે તીર્થંકર કર્મની પ્રકૃતિનો ઉદય આવે છે વાણી એ ખરે છે આપણા ગુરુદેવ સૂર્ય કીર્તિ થવાના છે તીર્થંકર ચોથા હવે અહીંથી સ્વર્ગમાં બગાયેલા છે સ્વર્ગમાંથી નીકળીને તીર્થંકરના પુત્ર થવાના છે પોતે હું કહ્યું બે દેવના ભાવ ને બે મનુષ્યના ભાવ તેઓ શ્રીને છે અહીંથી સ્વર્ગમાં બગાયેલા છે ત્રીજા સ્વર્ગમાં સનતકુમાર તરીકે ત્યાંથી નીકળીને તીર્થંકરના પુત્ર થશે એના પિતા તીર્થંકર પિતાએ તીર્થંકર અને એનો પુત્ર તીર્થંકર નું દ્રવ્ય તીર્થંકર નહીં વખતે પિતા તીર્થંકર ને આનું દ્રવ્ય તીર્થંકર ત્યાં મુનિ શિક્ષા અંગીકાર કરી અને ત્યાં એ કર્મની પ્રકૃતિ બંધાશે એથી સ્વરૂપમાં જઈ પછી પાછા આવશે મનુષ્ય લોકમાં ત્યાં એ તીર્થંકર પણ ઉદય એવો બનાવ બની ગયો છે. આ બધી વાત 100% સત્ય છે. બહુ ભણેલા અને બહુ તર્કમાં જ હોય એને શ્રદ્ધામાં આવે નહીં, વિશ્વાસમાં ના આવે. જ્ઞાનની શક્તિ અચિંત્ય છે, શુદ્ધ જ્ઞાનની શક્તિ અચિંત્ય છે. કેવળ જ્ઞાનની તો વાત હું કરી લઈ ગુરુદેવના પ્રતાપે અહીંયા સમોસરની આ માનસભી રચના કરી. માનસભ એટલે કોઈ આવે ત્યારે એને માન કરી જાય ગમે એવું હોય તો અભિમાની એને માનસમ કહેવામાં આવે. માનસમ એક પ્રકારે નિમિત્ત છે. માન ગળે એનું ભણતર ગમે એટલું હોય તો ગળી જાય, કાંઈ જાણતો નથી. ગુણો માત્ર થઈ જાય ગારા જાય અને વાણી અંદર ના આવે આત્મનુભવ કરી અને બહાર વિદ્યાદ્રષ્ટિ તરીકે સમગ્રમાં જાય નીકળે ત્યારે ધર્માત્મા પ્રવેશી થઈ જાય બહાર થઈ જાય. આવી વાણીમાં એમનો ચમત્કાર હોય છે અને યોગ્યતા વાળા જીવો એને ગ્રહણ કરે છે, પામતા છે. લાખો કરોડ અત્યારે લાખો તો કેવડી છે, કરોડો મુનિરાજ છે. અહીંયા લગ્ન અત્યારે ત્યાંથી આવેલા જીવો એમ કે છે કે અમે આ જોયું છે નજરે. એવી સ્થિતિ અનાદિની છે. આ કઈ નવી વાત નથી. અહીંયા પંચમ કાળ આવ્યો ને થોડો ફેરફાર નહીં જોયે તો કાળ ક્રમે તો ફેરફાર થાય છે. અજ્ઞાની કઈ ખબર નથી. એ સમોસરની માનસમની રચના અહીંયા થઈ. એ વખતે જયારે સમોસરને માનસમની રચનાના વિચારો જન્મ લઈ ગયા હતા ત્યારે હું ગુરુદેવ પાસે જતો અંદર રૂમમાં હું ને ગુરુદેવ બે હતા વાત કરી કે આ રીતે રાજકોટ સંઘના ભાઈઓનો વિચાર છે. એક મિનિટ મૌન રહ્યા, મૌન રહીને પહેલા એના જીવોની યોગ્યતા આપશે ને એને પહેલા અત્યાર સુધી કોઈને કહ્યું કે આજે પહેલા એવા યોગ્ય જીવ હોય છે એને નિમિત્તો યોગ છે જે મળી જાય છે. કોઈનો કરતા નથી. આવો બનાવ રાજકોટમાં બન્યો અને આજનો દિવસ પણ બન્યું છે. ગઈકાલ જાહેર કર્યું ને કે રજા આ વખતે આપણે ચડાવતા નથી કેમ કે હમણાં રજા ચડાવી એટલે આપણે ચડાવતા નથી. સપોસો એટલે શું? એક દાગીના જેવો આવી શકતા નથી. મનુષ્ય આવે, દેવ આવે, દિલીન પણ આવે, સ્ત્રી ને લો ને કો તરફ આવીને પણ ઝેર ભૂલી જાય, ઘેર ભૂલી જાય. સમય પ્રસન્ન પામે સંઘની પચીન્દ્રિય મનુષ્ય મનવાળું પ્રાણી આ હે સુને ઉપાદેશું એની શક્તિ હોય છે. મન છે ને ભાવમન એ લેબોરેટરી છે. લેબોરેટરી એ લેબોરેટરીમાં લક્ષણ ભેદે ભેદ કરીને આ જળ ને આ ચેતન આ બંધનું કારણ આ મોક્ષનું કારણ આ મોક્ષનું અકારણ આ મોક્ષનું કારણ આ મોક્ષનું અકારણ કોણ? પરમાત્મા. એવા એવા અંદરમાં ભાવોથી પોતે ભેદજ્ઞાન કરી શ્રવિક પછી મન પાવે વિશ્રામ પછી મન રહેતું નથી. અનુભવના કાળે મના કીટ એવી એક દશા પોતાને ઉત્સવ સમય થાય ત્યારે આવે છે. એનો અધિકાર આચાર્ય છે કે પ્રથમ ઉત્સવ સમય કેમ થાય અમે ઉત્સવ પહેલા લેશે. ભાનુ રાશિ છે 41 ગાથા શુદ્ધ ભાવ અધિકાર એટલે શુદ્ધાત્માનો અધિકાર એટલે હે ભવ્ય પ્રાણીઓ તમે કામ ભોગ બંધનની કથા તો સાંભળી છે પણ એક તો વિભક્ત આત્માની વાત તમે સાંભળી હતી, દેહથી જુદો કર્મથી જુદો પ્રાપ્તિ ભિન્ન, એક સમયની પર્યાયથી પણ દૂર રહી એવો તારો શુદ્ધાત્મા અત્યારે બિરાજમાન છે. એને જો એને દેખ એટલે દેખાશે. સંતો કહે છે કે અમે લીખી લીધો છે, દેખા પછી શાસ્ત્ર લખીએ છીએ, અમે વાંચીને ને સાંભળીને લખતા નથી, આત્માને જોઈને લખીએ છીએ એટલું તો નહીં, પણ આ કલમ ચાલે છે ત્યારે પણ અમે આત્માની સામે અમારી નજર છે, નજર અહીંયાથી ખર્ચતી નથી, નજર પડતી નથી, અને શબ્દની રચના થઈ જાય છે એના કરતા નથી. એવી કોઈ અલૌકિક સ્થિતિ દ્રષ્ટિનો વિષય શું? દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધા વિના કોઈ પણ જીવને કદી પણ ગમે એટલી ક્રિયાપાન કરે, વ્રત કરે, તપ કરે, જન્મભૂમિ થઈ જાય, ઈચ્છાવી મૂળભૂત નિરત્યાગપણે પાળે, દોષ આવે તો પ્રયાસી પણ લે, પણ એ બંધ માર્ગ છે, મોક્ષનો માર્ગ નથી. આત્માનો સીધો અનુભવ છે, મોક્ષનો માર્ગ છે. એ વાત અહીંયા શુદ્ધાત્માનું સ્વરૂપ તને હું કહું છું. શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે, ક્યાં ક્યાં છે? શુદ્ધનયનો એટલે શુદ્ધ આત્માનો ઉપદેશ જ વિરલ છે. આટલું કરો તો ધર્મ થાય, આટલો ત્યાગ કરો તો ધર્મ થાય, આણંદ ક્રિયા કરો તો ધર્મ થાય, કરતા કરતા થાય, શુદ્ધભાવ કરતા કરતા થાય. પહેલા તો શુદ્ધભાવ જોઈને, પહેલા તો કોઈ થતો હોય કે નહીં, પહેલા જીવ હોય કે કોઈનો, પહેલા તું હો કે પહેલા બીજો હો, લગ્ન કરવા જાય કે કોકને કે આ પહેલા તું ભણી લે, ત્યાં તો એમ કે મારે હું વરાતો છું, ત્યાં તો હું કે છે, તો અહીંયા તો હું આત્મે લે ને. અલૌકિક ગાથા, અલૌકિક શાસ્ત્ર, એમાં પેલી પેલી થઈ ગઈ, પછી ચાર લીટી થઈ ગઈ, હવે એના પછીનો પાર. આ પાંચ ભાવોમાં જો ઔષમિક ભાવના બે બે છે, પેલા ઔષમ લીધો, પેલા ઔષધ લેવાનું કારણ છે કે આ શાસ્ત્ર વાંચે એને ઉદય ભાવ ના આવે, અને એને ઉદય ભાવ કરી લે ઔષમ. અને અનાદિનો ક્રમ છે, અનાદિ વિચાર જીવને પ્રથમ ઉત્સમ થાય. ઉત્સમ એટલે શું? કે મિથ્યાત્મના પરિણામ દબાઈ જાય અને આત્માને આશરે અનુભવ આત્માનો થાય, દર્શન અનુભવ પણ ઉત્સમથી ક્ષય ન થાય. ઔષમિક ભાવના બે ભેદ છે, પેલા કેટલાક ગુણા ભેદ છે એનું વર્ણન કરે છે, પછી એક એક ભેદનું વર્ણન વિસ્તાર કરે. ક્ષય ભાવના નવ ભેદ છે, સૌક્ષમ ભાવના અઢાર ભેદ, ઔદૈહિક ભાવના 21 ભેદ છે, પારણાદિક ભાવના 3 ભેદ છે, કુલ 53 ભેદ. એ તત્વા સૂત્રમાં આવે છે કે પાંચ ભાવનું વર્ણન કરતા અસાધારણ ભાવ જે પણ પ્રકારના છે. એ જે પણ પ્રકારમાં પણ એક છુપાયેલો એક પ્રકાર વૃદ્ધિવાર શીખાય છે. આ જે પણ એ પર્યાપ્ત ચિંતીનો વિષય છે, આવશે હમણાં ધીમે ધીમે. હવે ઔષમિક ભાવના બે ભેદ છે, ઉપસમ સમય તત્વ ને ઉપસમ ચારિત્ર, શ્રદ્ધા ગુણની પર્યાય અને ચારિત્ર ગુણની પર્યાય, બે પર્યાયમાં ઉપસમતા છે. ઔષમિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે, ઔષમ સમ્યક અને ઉપસમ ચારિત્ર શ્રેણી, ઉપસમ શ્રેણી અને ટપક શ્રેણી બે શ્રેણી છે, એમાં કોઈ કોઈ ઉપસમ શ્રેણી પણ આવે છે ચારિત્રની પર્યાયમાં. કશાય દબાતો 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 ઉપર ચાલે છે, શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે. એ 11મેં સ્થાને એ ચારિત્રમ ગાય છે, યથાખ્યાત ચારિત્રનું નામ છે. 11મેં ગુણસ્થાને 12મેં ગુણસ્થાને યથાખ્યાત પણ ઉત્સમરૂપ છે 11મેં, અને 11મેં ગુણસ્થાને ગયો જીવ અવશ્ય નીચે ઉતરે છે. બધા નીચા દ્રષ્ટિ ન થાય, કોઈ છઠ્ઠા સુખમાં સુધી આવે, કોઈ પાંચમામાં આવે, કોઈ ચોથામાં આવે, કોઈ તો પહેલામાં પણ પહેલા વાત સાંભળેલી છે શ્રીમદ વિશે, કૃપાણુ દેવ વિશે વાત સાંભળેલી છે કે જેવું શ્રી ઉત્તમ ચારિત્ર સુધી જાય. આવા તમે અનુભવથી લખીએ છીએ, તમને શાસ્ત્રમાંથી મળશે, ન મળે તો પણ પ્રમાણ કરજો. પ્રતિભી જ્ઞાન થાય છે, થયેલાનું વર્તમાન જ્ઞાન થાય છે, પૂર્વે અનુભવેલું હોય ને એનું વર્તમાનમાં શુદ્ધ જ્ઞાનમાં એ જ્ઞાન થાય છે. ભવાંતરનું જ્ઞાન થાય છે જ્ઞાનીને, શું કહ્યું, શ્રદ્ધા ભેદથી કથન કરે છે. ભવાંતરનું એટલે પૂર્વભાવનું પણ જ્ઞાન થાય ને ભાવિનું પણ જ્ઞાન થાય છે. જો જ્ઞાન ન થતું હોય તો અનુભવ નથી. એને એના શબ્દો છે, આ શ્રીમદજીના શબ્દો છે, આજે લાવ્યો નથી, કાલ લાવી તમને બતાવીશ. આત્મા તો અનાદિનો છે, આજનો ક્યાં છે? કહે છે માટે ઉપશમના બે ભેદ, એક સમ્યક અને એક ચારિત્રના ભેદમાં પણ છે. ઉપશમ અને ઉપશમ ચારિત્ર, ઉપશમ સમ્યક અને ઉપશમ ચારિત્ર આગળ માનુષ જોડાથી શાય ભાવના નો ભેદ છે. આપણા પર્યાયના ધર્મની વાત ચાલે છે. આત્મામાં કુંભાવ નથી, આત્મામાં ક્ષય ભાવ નથી. આ પર્યાયમાં છે ને દ્રવ્યમાં નથી, પર્યાયમાં છે ને દ્રવ્યમાં શું આમાં કઈ વાત આવ્યું? આમાં બરાબર છે, આત્મા પર્યાયમાં છે અને દ્રવ્ય જોવામાં નથી. પર્યાયમાં મલિનતા છે પાણીમાં અને એના સ્વભાવમાં મલિનતા નથી. પછી પાણીની મલિન પર્યાયમાં થોડું નિર્માણ થોડું મલિન એવું છે પર્યાયમાં, પણ એ બે ભાગ પાણીના છેટા સ્વભાવમાં નથી. પાણીમાંથી મેલ નીકળી ગયો અને પર્યાય 100% નિર્મળ થઈ, એ નિર્મળ ભાવ પર્યાયમાં છે નિકાલમાં નથી. જે પર્યાયમાં છે એ દ્રવ્યમાં છે એમ માનનારો પર્યાય નથી, વિખ્યાત નથી થઈ જાય. શું કહ્યું? પર્યાયમાં વિખ્યાત રાગ છે પણ દ્રવ્યમાં નથી, છતાં પર્યાયમાં રાગ જોઈને દુઃખ જોઈને મારો આત્મા દુઃખી થઈ ગયો, એ મૂળ વિખ્યાત નથી છે. એને આત્માની ખબર નથી. શાહી ભાવના 9 ભેદ આ પ્રકારે છે. જે પણ પ્રકારના ભાવ આત્મામાં નથી, જેમ 9 તત્વ આત્મામાં નથી, 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એક જ છે એમ, એમાં 53માં એમ 3 પ્રકારના પ્રાણાની બધીએ અહીંયા શિબિર હતી ત્યારે વાત કરતી જેતુભાઈ, એમાં ભા એમાં છે વાત થઈ આવશે. શાહી ભાવના 9 ભેદ આ પ્રકારે છે. શાયિક સમ્યક નવ ભેદની વાત કરે છે. એક તો સમ્યક દર્શન શાયિક થાય છે, એવડી પૃથ્વીની જમીન ભેદ શાયિક થઈ જાય છે. અને યથાખ્યાત ચારિત્ર 11મે ઉત્સવરૂપ 12મે શૈલું યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન 13મે કૃષ્ણાને થાય છે. કેવું જ્ઞાન ને કેવળ દર્શન, અહીંયા શ્રદ્ધાની ક્રિયા લીધી પહેલા, પછી ચારિત્રની ક્રિયા લીધી, પછી જ્ઞાનની ક્રિયા લીધી, પછી દર્શનની ક્રિયા લીધી, હવે વિજયની ક્રિયા લીધી છે. મંત્રાય કર્મના ક્ષેત્રની દાન લાભ ભોગ ઉપભોગને વીર્ય આત્મબળ, આત્મામાં એક બળ છે આનંદ ભોગવે ને વારંવાર ભોગવે, આનંદને આપે પોતે ને આનંદને લે પણ, અપાદાન પોતે ને સંપ્રદાન પણ પોતે, બનાવે ને પોતે ખાય, પોતે બનાવે ને પોતે ખાય એ ભજન છે. ત્યાં એ ભજનભાઈ બોલ્યા હતા શ્રવણ બેલુલામાં, ભટારા બોલ્યા હતા, મને બહુ કહ્યું પોતે બનાવે ને પોતે ખાય. શું હું ચોખ્ખા હતો?
બનાવે
આપે બનાવે ને આપે ખાવે. અધ્યાત્મ કવિનું આપે બનાવે ને આપે ખાવે, આનંદ પોતે ઉત્પન્ન કરે ને ભોગવે પણ પોતે, આનંદ ઉત્પન્ન પોતે કરે ને ભોગવે બીજો એમ છે નહીં. બહુ સારું કહ્યું. એક શાયર ભાવના નવ ભેદ ને પ્રકાર પર્યાયના વિશેષણો છે. આ દ્રવ્યના વિશેષણ શું કહ્યું? આ પર્યાયના ધર્મો છે. દ્રવ્યમાં ક્ષાયિક ભાવ નથી, એ પર્યાયની સાથે ક્ષાયિક ભાવ તન્મય છે. એ ક્ષાયિક ભાવ દ્રવ્યની સાથે તન્મય, તો દ્રવ્યની સાથે કયો ભાવ તન્મય છે? કે પરમ પારણાધિક ભાવ તન્મય છે. જો કાઢો આમાં છે સોલ નગરની ગાથા બતા છે, ક્યાં છે? પંદર ગાથા છે. હિમંત નગરમાં આ સ્વાધ્યાય છો અંદરમાં. પંદર દેવીની ગાથા કાળસુદ પૈયાની છે ને, અહી પાનું શાંતિથી શરૂ છે. છેલ્લી છે અહીં સહજ નિશ્ચય અનાદ્યનંદ અબોધ અતિથ્ય સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, આરતી પાના પ્રભેલી અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિકરાગ સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ જે સ્વભાવ, અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, એની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતી, તે જ કારણ સુપર્યાય છે. કૌશમાં તેની સાથે તન્મયપણે રહેલી છે, તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્યની એની પારણાધિક ભાવની પરિણતી, તે જ કારણ સુપર્યાય છે. હવે આગળ ક્ષાયિક ભાવની પરિણતી તન્મય કેમાં છે એ બતાવે. સાદી અનંત અમુક સત્ય સ્વભાવ વાળા શુદ્ધ સદુદ્વાર જેવો નિશ્ચય નીતિ હતું. આ પર્યાયને કે છે વ્યવહાર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ સત્યયોગ, આપણે પર્યાય ફળરૂપ, આ ફળરૂપ છે. અનંત ચતુષ્ટયની સાથેની, અનંત ચતુષ્ટયની સાથે તન્મય પડે રહેલી છે. શું તન્મય છે એમાં? જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતી, તે જ કાર્યશુદ્ધ પર્યાય છે. પર્યાયમાં ક્ષાયિક ભાવ તન્મય છે, દ્રવ્યમાં પારણાધિક ભાવ તન્મય છે. આ બે વિચાર આવે તો કામ થઈ જાય. પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, દ્રષ્ટિ થાય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન પણ દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય. થાય ને થાય. પર્યાયનું જ્ઞાન ને પર્યાય દ્રષ્ટિનું કારણ નથી. પર્યાયનું લક્ષ એ પર્યાય દ્રષ્ટિનું કારણ થઈ જાય છે. પર્યાયનું જ્ઞાન એ પર્યાય દ્રષ્ટિનું કારણ નથી, વિખ્યાતોનું કારણ નથી. પણ પર્યાયમાં અનુભૂતિ કરે તો એટલે વિખ્યાતોનો દોષ ટાઈગા વિના રહે નહીં. પણ જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન છે એ વખતે દ્રવ્યનો લક્ષ છૂટતું નથી ને પર્યાયનું જ્ઞાન થયા વિના રહેતું, એ પણ સવિકલ દશા છે. નિર્વિકલ ધ્યાનમાં તો કોણ પર્યાય ને કોણ દ્રવ્ય એવો ભેદ પણ અનુભવ આવતો, અભેદમાં ભેદ દેખાતો. આ તો તન્મય છે, દ્રવ્યની સાથે પારણામિક ભાવ તન્મય છે અને કેવળ જ્ઞાનની સાથે ક્ષાયિક ભાવની પ્રણતિ તન્મય છે. અહીં આવ્યું ને ક્ષાયિક ભાવના નવ ભેદ, એ દ્રવ્યમાં નથી ક્ષાયિક ભાવ. હવે તારી રાગની પર્યાય ક્ષાયિક ભાવ દ્રવ્યમાં નથી તો રાગની પર્યાય દ્રવ્યમાં ક્યાં થયો? એ તો જળ ભાવ છે, રાગ તો અચેતન છે. આ કેવળ જ્ઞાનની પર્યાય ઉપર કરે છે પણ સ્વભાવમાં પ્રતિષ્ઠા પામશે. પર્યાયને આત્મા માનીને બેઠો છે. એક પર્યાયને આત્મા પણ માનવાનું છોડે તો બીજી પર્યાયને આત્મા પણ માયના વિના રહેતો નથી. પરિણામ માત્રથી ભિન્ન. ભગવાન આત્મા અકાર્ય કારણનાથી શક્તિ છે. કોઈનું કારણ નથી, શાહી ભાવનું કારણ આત્મા નથી અને આત્મા કોઈનું કાર્ય નથી. અકાર્ય કારણ નામની આત્મામાં શક્તિ છે. મોક્ષનું કારણ આત્મા નથી. મોક્ષનું કારણ આત્મા હોય તો આત્મા તો પ્રથમ થી જ છે, મોક્ષ બધાનો થઈ જવો જોઈએ. માટે મોક્ષનું કારણ આત્મા નથી અને ભાવબંધનું કારણ પણ મિથ્યાત્વનું કારણ પણ આત્મા નથી. જો આત્મા ભાવબંધનું મિથ્યાત્વનું કારણ હોય તો નિત્ય મિથ્યાત્વ થયા કરે. કોઈ કાળે કોઈને પણ મિથ્યાત્વનો નાશ ન થાય માટે આત્માને કારણ પણ ન જો, અકારણ પણ જો, અકર્તા પણ જો, એવા જ્ઞાનને જોઈએ. આ પર્યાય વિશેષા જ્ઞાન, પર્યાયના લક્ષ્મીના થઈ જશે. તને પર્યાયનું જ્ઞાન કરવામાં પર્યાયના લક્ષ્મી જરૂર નથી, એવી અંદરમાં સફર પ્રકાશ શક્તિ દ્રવીને જાણતા પર્યાયો જણાવી જાય છે. પર્યાયને જાણવાનો સુધો પ્રકાશ વિશે પંચમ ભાવ જો કે પારણ ભાવ છે, બોલી ગતિ નહીં, પંચમ ગતિ પંચમ ભાવ જો કે પંચમ પારણામિક ભાવ જો એક જ છે. પારણામિક ભાવ એટલે શું? કે જેને કોઈ કર્મની અપેક્ષા નથી, સ્વભાવગત છે, એ સ્વભાવગત છે. આ ચારમાં તો કર્મના સદભાવ અભાવની અપેક્ષા આવે છે, તો એ પણ રીતે છે, તો એ પણ પર્યાય ધર્મથી જો તો એ પણ નિરપેક્ષ છે. પણ નિરપેક્ષ પૂર્વક સાપેક્ષનો વ્યવહાર પર્યાય લાગે છે અને દ્રવ્યને નિરપેક્ષ છે અને સાપેક્ષનો વ્યવહાર એને લાગુ પડતો નથી. શું કહ્યું આ? પર્યાય તો પોતે પર્યાય ધર્મથી જો તો નિરપેક્ષ તો એટલું જ છે, પણ છતાં એ પર્યાય ચાર પર્યાયને વ્યવહારથી પણ જોઈ શકાય છે. કર્મના સદભાવ અને અભાવ એવી અપેક્ષાથી પણ જોઈ શકાય છે. પણ ભગવાન આત્મા તો સર્વકાળ નિરપેક્ષ છે. કથનચિત સાપેક્ષ ને કથનચિત નિરપેક્ષ એમાં બે ભેદ લાગુ પડતા. હા, એ નિરપેક્ષ વિના સાપેક્ષનો વ્યવહાર લાગુ પડે નહીં. એ તો આપણે બહુ ચાલ્યું અહીંયા હેરવી ગાથામાં નવે તત્વ નિરપેક્ષ વાત આવી હતી, ખુલ્લી વ્યવહાર વિના વિષય નવ તત્વો એને આચાર્ય ભગવાન કે છે કે તું ભૂતાર્થને જાણ. પણ પ્રભુ વ્યવહાર વિના વિષય છે, પર્યાય છે, ભેદ છે, એને નિશ્ચય કે ભૂતાર્થને કેમ જાણવી? એ કોઈથી નથી, પરથી પણ નથી ને સ્વથી પણ નથી, એમ જાણવું તેને ભૂતાર્થને નિરપેક્ષ જાણ કહેવામાં આવે. પર્યાય સાથે હેતુ છે, પર્યાય ભરાતી નથી. કરતા બુદ્ધિ વાળાને કામ હું કરું છું ને કામ પર કરે છે, ક્યાંય ક્યાંય આ કામ પોતે કરતા બને અને કામ પોતાની પર્યાયને બીજો કરે છે એમ બનાવે. માને બે વિદ્યા લખી છે, ચોખા વિદ્યા લખી છે, નટી વિદ્યા છે. પર્યાય કરતા હેતુ છે, વિદ્યાર્થીની પર્યાય કરતા હેતુ છે. દર્શન મોહના ઉદયથી પણ વિચાર તો થતો નથી અને ભગવાન આત્માથી પણ થતો નથી. પરિણામ શક્તિથી પરિણામ થાય છે, પરિણામની સત્કારકની પ્રક્રિયાથી પરિણામ પ્રગટ થાય છે. એના સૌ કરે એની જન્મક્ષણ છે, એનો સ્વભાવ છે. ઉદય આવી નાસ્ત થાય છે. એનો ઉત્પાદક કોઈ નથી, એનો નાશ કરનારો પણ. આ બધો સિદ્ધાંતનો સાર છે. સિદ્ધાંત જેને ગળે ઉતરે એનું કામ થઈ જાય. નાનાથી આ થાય, નાનાથી આ હોય તો આમ થાય, ના હોય દેશના લગ્ન હોય તો સમય દર્શન થાય, કારણ કે આત્મા હોય તો સમય દર્શન થાય. જરા શાંતિથી વિચાર તો કર. આત્મા તો પ્રથમથી હતો, સમય દર્શન નથી અને દેશનાથી બધા સમજતા હતા સમય દર્શન નથી. શું છે આ? સમજાય છે કઈ? શું કઈ ઉભું થાય? સમજાય છે કઈ? જો દેશના નદીથી સમય દર્શન થતું હોય તો જેટલા જાય દેશંગર ભગવાનની માહિતી ના મળવા એને બધાને સમય દર્શન થવું, તો એમ તો બનતું કેમ કે આપણે જે અનંતવાર આપણી વ્યાખ્યા આપણે અનંતવાર એ કોરા નીકળ્યા હતા કોરા નીકળ્યા હતા એનું પ્રમાણ કે આપણે અહીંયા છીએ એનું પ્રમાણ નગર તો કેન્દ્ર થી મળો દેશના અતિથી સમય તો શું થતો નથી વ્યવહારના વચનો બધા છે વ્યવહારના કથનને સત્યાત્મા એનું જે વિખ્યાત છે દેશના રૂપિતો તો થાય નહીં પણ આત્માથી એ સમય કશું થતો નથી કે એમે એ પાસે શું જ્ઞાન કે આત્મા તો અનાદિનો છે જો આત્માથી થતું હોય તો બધાને સમય કશું થવું જોઈએ તો આત્માથી પણ નહીં ને દેશના રૂપિથી પણ નહીં એ પર્યાયના પ્રકારે પ્રગટ એની યોગ્યતા અનુસાર થાય છે ત્યારે આત્માથી થયું તો આત્માથી થયું એ પણ કહેવાય અને દેશના લગ્ધી સાંભળી માટે થયું એમ પણ વ્યવહાર કહેવામાં આવે એ જે વ્યવહાર છે દેશના લગ્ધીનો એ ભૂત નૈયમ નહીનો છે અને આત્માનો વ્યવહાર છે રુજુ સૂત્ર નહીનો છે શું કહ્યું કે પર્યાય આત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભવ થાય છે તો એમાં સમયભેદ નથી એમાં સમયભેદ નથી માટે એ બરાબર જ છે એ વ્યવહાર બરાબર છે અને બોલો દેશના લગ્ધી સાંભળે ને એની સામે લખ્યું ત્યારે તો કઈ સમય દર્શન થયું નહીં પણ એનું લક્ષ છોડ્યું અને આત્મામાં ગયો તો સમય દર્શન થયું તો એનાથી થયું એ ભૂત નૈગમ નહીં લાગુ પડે છે ભૂતકાળમાં દેશના લગ્ધી હતી જ્યાંથી લક્ષ છોડ્યું અંદરમાં થયો આત્મદર્શન થયા તો એ ગુરુની વાણીથી થયું આપે ગુરુને કે આપે મને સમય દર્શન આપ્યું એ સજ્જન ઉપકારને વળો એની અમારા ઉપાદાનથી અમારા ઉપાદાનથી જ્યાં તું સમજતો નથી ઉપાદાન નિમિત્તે નીચે વ્યવહારને કાંઈ જાણતો તમે વ્યવહારને માનો છો અમે વ્યવહારને જાણીએ છીએ વ્યવહારને જાણીએ છીએ કેવો વ્યવહાર હો સજ્જન ઉપકાર વળો એની પ્રભુ આપે જ મને સમય પ્રશ્ન આપ્યો વાર્તા હું કઈ જાણતો નહોતો એ પ્રકારે સજ્જનના વિકલ્પ આવ્યા વગર રહે નહીં એમ નથી કે મારા ઉપાદાનથી છું આપ નિમિત્ત આપ નિમિત્ત આવું ચિંતિત કર એમ ન બોલે ખરેખર એને સમય દર્શન થયું જ નથી એની વાણી એવી ન હોય આપે અનંત ઉપકાર કર્યો મારા અનંતકાળથી અખંડ હતો મારા સ્વભાવના માનવીના આજે મને શુદ્ધાત્માનો આપે ઉદ્દેશ આપ્યો અને મને આત્માનું ભાન થયું શું આપનો ઉપકાર આપે મને આત્મા આપ્યો હું મારામાં તો કઈ તમને આપવાની શક્તિ શ્રીમતી કહે છે ને અલૌકિક નિશ્ચય વ્યવહાર જેવી ઉપાદાન જેમ જ્ઞાન છે જ્ઞાન જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું એ વ્યવહાર બાસી ન થાય નિશ્ચા બાસી ન થાય સ્વતંત્રી ન થાય ને આત્માનું કામ થઈ જાય એવી વાતો છે પછી આગળ સોક્ષમ ભાવને ભેદો 18 ભેદ આ પ્રમાણે છે સોક્ષમ ભાવ એ આત્મામાં નથી હો ધ્યાન ગયો આ પર્યાયની વાત છે આ પરત્રીની વાત છે આ સ્વતંત્રની વાત સ્વતંત્રમાં ક્ષાયુ ભાવ નથી ક્ષાયુ ભાવ પરત્રી છે લાલ ઝંડી કરી છે ઉપર આરતી પીધા કે પર્યાય માત્ર પરત્રી છે ભૂલતો નહીં આ પર્યાય મારામાં થાય છે હું એનો કરતા છું હું એનો ભોગતા છું અરે પર્યાય પર્યાયથી થાય છે મારાથી નથી અને મને દ્રવ્યના લક્ષપૂર્વક પર્યાય જણાય છે દ્રવ્યનો લક્ષ છોડું પર્યાય જણાય એમ બનતો નથી તો પર્યાયમાં આત્મ બુદ્ધિ થઈ જશે એની વાતો તો આવે છે સોક્ષમ ભાવના 18 ભેદ આ પ્રમાણે છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન અને મનોપ્રિય જ્ઞાન એ જ્ઞાન 4 આ સોક્ષમ ભાવ અપૂર્ણ જ્ઞાન કુમતિ જ્ઞાન સુમતિ અને વિભંગ એમ 3 એને લીધે અજ્ઞાન 3 છે 4 ને 3 સોક્ષમ ભાવ એવો જ્ઞાનમાં આવ્યા એ શાહી ભાવમાં ગયું ઉપરમાં ગયું જો આ તો અપૂર્ણ જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે, એવા સાત ભેદ છે અજ્ઞાનના. અજ્ઞાન એટલે અપૂર્ણ જ્ઞાન, બધું બધામાં અજ્ઞાન નહીં. આ કુમતીમાં ત્રણ જે અજ્ઞાન છે, ભૂલ તો સમય જ્ઞાન છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અતિ જ્ઞાન, મનોપરી જ્ઞાન, એ તો સમય જ્ઞાનના ભેદ છે. અને આ ત્રણ મિથ્યા જ્ઞાનના ભેદ છે. નારદીમાં પણ હોય ને દેવમાં પણ મિથ્યા દ્રષ્ટિને પણ અવધિ જ્ઞાન હોય છે, ઉદ્ધો અવધિ જ્ઞાન. હવે દર્શન ઉપયોગની વાત કરે છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એવા ભેદને લીધે દર્શન ત્રણ. જો કેવળ દર્શન કાઢી નાખવા માંગે, કેવળ દર્શન ખાઈ આવે છે, કેવળ દર્શન ઉપયોગ છે ને એ ઉપલા પાયામાં આવી ગયું. આ તો અપૂર્ણ દર્શન ઉપયોગની વાત ચાલે છદ્મસની. પછી કળલબ્ધિ, કરલબ્ધિ, ઉદ્દેશલબ્ધિ, ઉત્સમલબ્ધિ ને પ્રયોગલબ્ધિ. કળલબ્ધિ એટલે સોક્ષમલબ્ધિ, કાળલબ્ધિ એટલે સોક્ષમલબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. સંઘની પચીંદ્રિયો મનુષ્યને આ પ્રકારે પાંચ લબ્ધિ હોય છે. સોક્ષમલબ્ધિ એટલે જ્ઞાનનો ઉગાડ, જેમાં સ્વ અને પરનું ગીત કેમ છે, આ સ્વ અને આ પર એના ભેદનાનો વિચાર ચાલે, એ સોક્ષમલબ્ધિ કહેવાય. કરણલબ્ધિ એ સમ્યક દર્શન થવા પૂર્વે સૂક્ષ્મ આત્મસ્વરૂપ થયેલા થતા જાય છે એવા પરિણામ એને કરણલબ્ધિ કહેવા. બાધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણના ત્રણ ભેદ છે. એ બધું કોમળતા રાશિમાં જોઈ લો. ઉપદેશલબ્ધિ, દેશનાલબ્ધિ, ઉપદેશલબ્ધિ એટલે દેશનાલબ્ધિ. ઉપસમલબ્ધિ એટલે વિશુદ્ધિલબ્ધિ, કષાયની મંદતા, કષાયની મંદતા. અને પ્રયોગલબ્ધિ એ અંતઃકરણ તોડીની કર્મની સ્થિતિ થાય, જયારે ભેદનાનો વિચાર કરતો હોય, આત્માની સર્વ જવાની તૈયારી હોય, કર્ણલબ્ધિના પરિણામ અંગે આવ્યા હોય, એની પહેલા પ્રયોગલબ્ધિમાં એ ભેદજ્ઞાનના વિચાર કરતી વિચારતોનો રસ્તો એકદમ ગળતો જાય અને કર્મની સ્થિતિ ઘટતી જાય, અંતઃકરણ તોડીની સ્થિતિમાં જીવાઈ જાય, એને પ્રયોગલબ્ધિ કહેવામાં આવે છે. પ્રયોગલબ્ધિ પછી કરણલબ્ધિ આવી જાય છે. આમાં ક્રમ ફેરફાર છે. બાકી આમ તો એવા ભેદને લીધે પાંચ લબ્ધિ આત્મામાં નથી. દેશના લબ્ધિ એટલે પૂરી દેશના નહીં, અહીંયા જે ભાવ દેશના લબ્ધિ, આ ભાવ પાંચ ભાવની વાત છે, જીવની પર્યાયની વાત ચાલે છે. શું કહ્યું? દેશના લબ્ધિ એટલે જાણે શબ્દ, એ તો આત્મામાં ક્યાં છે? એ તો નિમિત્ત રૂપે છે. અહીંયા તો નૈમિતિક ભાવ દેશના લબ્ધિ સાંભળતો હોય કે શ્રી ગુરુ આત્માનું આવું સ્વરૂપ જેવા માગે છે, એને ગ્રહણ કરે એવી વિચાર કોટીને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. એને ગ્રહણ કર્યું કામ શ્રી ગુરુ કહેવા માંગે છે. ગુરુ નિમિત્ત છે ના નૈમિતિક પાંચે પર્યાય જીવના પર્યાયો છે. આ એ પાંચે પર્યાય જીવમાં નથી, એવો જીવ તે ઉપાધિ છે. વેદનાની દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદનાની વાત ચાલે છે. મોદી સાહેબ કહે છે દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદનાની સેવા સોલગઢમાં કહ્યું. આ પાંચે પર્યાય છે જીવના પરિણામ. લબ્ધિ એટલે પ્રગટતા, પ્રાપ્તિ, પર્યાયની યોગ્યતા છે જીવમાં. લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધિ એટલે તથા પ્રકારની દેશના લબ્ધિ સાંભળતો હોય ત્યારે આમ કહેવા માંગે છે એવી લબ્ધિ એટલે પર્યાયની પ્રગટતા થાય. લબ્ધિ એટલે પ્રાપ્તિ, સોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, એ બધી લબ્ધિ એટલે જીવના એ પરિણામ છે. ભલે નિમિત્ત રૂપે બીજું હોય, કર્મ હોય કે દેશના લબ્ધિ.
જીવના પરિણામ છે, જીવના પરિણામ છે, એ પરિણામ આત્મામાં નથી.
આમાં ધન લાભ ભોગ ઉદ્ભોગ નો વીર્ય કેમ ના
લીધા? એ તો ક્ષય ભાવમાં જોયું, એ જે લીધું ને એ ક્ષાયિક ભાવમાં લીધું. આમાં ના લીધું ક્ષોભ્રમમાં, ક્ષોભ્રમમાં તો પછી આ પાંચ લબ્ધિ લીધી. પછી વેદક સમ્યક, સૂક્ષ્મ સમય દર્શન એ એમ છે કે મો ના ચાર ભેજ છે, જ્ઞાનના બે ભેજ છે, સૂક્ષ્મ ને શાહી, દર્શનમાં પણ બે ભેજ, સૂક્ષ્મ ને શાહી, અને મોહમાં ચાર ભેજ છે, મોહનો ઉદય પણ હોય, ઉપક્ષમ પણ હોય, સૂક્ષ્મ હોય અને શાહી પણ હોય. મુખ્યપણે શ્રદ્ધા અને ચારિત્રની મુખ્યતાથી મોક્ષ માર્ગમાં બે મોટી મુખ્યતા છે. જ્ઞાન તો સૂક્ષ્મ રૂપે છે, વેદક સમ્યક અને વેદક ચારિત્ર, આ સૂક્ષ્મ સમ્યક દર્શન અને વેદક ચારિત્ર, અને સ્વયંમાં સ્વયં પરિણતિ, ચોથા ગુરુસ્થાને ચારિત્ર ન લીધું, પાંચમા સ્વયંમાં સ્વયં પંચમ ગુરુસ્થાન લીધું, અસ્વયં નહીં, પાંચમા ગુરુસ્થાને સ્વયંમાં સ્વયં અને છઠ્ઠે વેદક ચારિત્ર, છઠ્ઠા ગુરુસ્થાને વેદક ચારિત્ર હોય, અસ્વયંને ચારિત્રમાં નથી લીધું. ઔદયિક ભાવના એકવીસ ભેદ આ પ્રમાણે છે, વખત થઈ ગયું, ઔદયિક ભાવના બે કાલે આવશે.
કોઈ પણ કવિ પણ આત્મદર્શન કરીએ